આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધ્વજારોહણ. પ્રધાનમંત્રી સાંજે કુરૂક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા, ભારતના વાતાવરણ ઉપર કોઈ અસર નહીં કરે તેમ હવામાન વિભાગે જણાવ્યું. પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાની સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થશે. અને પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં 9 બાળક સહિત 10 નાગરિકોના મોત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામરાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું, જે મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે.
ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है. इसका भगवा रंग, इस पर रचित सूर्य वंश की ख्याति, वर्णित ओम शब्द और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है. ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है, ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને આ ધર્મધ્વજ માત્ર એક ધ્વજ નહીં પરંતુ પુનર્જાગરણનો ધ્વજ છે અને રામરાજ્યના સિદ્ધાંતો સાથે સર્જન માટેના સંઘર્ષની વાત કહે છે.
આજ સંપૂર્ણ ભારત, સંપૂર્ણ વિશ્વ રામમય હે. હર રામ ભક્ત કે હૃદયમે અદ્વિતીય સંતોષ હે, અસીમ કૃતજ્ઞતા હે, અપાર અલૌકિક આનંદ હે. સદિયો કે ઘાવ ભર રહે હે, સદિયો કી વેદના આજ વિરામ પા રહી હે. આજ ઉસ યજ્ઞ કી પૂર્ણાવતિ હે, જિસકી અગ્નિ 500 વર્ષ તક પ્રજ્વલિત રહી.
તેમણે કહ્યું કે અયોધ્યા તેના ઇતિહાસમાં બીજા એક યુગની ઘટના જોઈ રહ્યો છે. અગાઉ શ્રી મોદીએ આજે સવારે અયોધ્યામાં એક રોડ શો યોજ્યો હતો અને બાદમાં સપ્તમંદિર અને શેષાવતાર મંદિરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ માતા અન્નપૂર્ણા મંદિરની પણ મુલાકાત લઈને રામલલ્લા ગર્ભગૃહમાં દર્શન અને પૂજા કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના 350મા શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ 9મા શીખ ગુરુને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજીની શહાદત સમાજને હંમેશા પ્રકાશિત કરે છે. શ્રી મોદી આજે સાંજે કુરૂક્ષેત્રની મુલાકાત લેશે અને ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ નિમિત્તે યોજાનારા ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી પૂજ્ય ગુરુના 350મા શહીદી દિવસ નિમિત્તે એક ખાસ સિક્કો અને સ્મારક ટિકિટ બહાર પાડશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
અપની યાત્રા કે દૌરાન પ્રધાનમંત્રી મોદી ભગવાન કૃષ્ણ કે પવિત્ર શંખ કે સમ્માન મેં બનાયે ગયે નવનિર્મિત ભવન પાંચજન્ય કા ઉદ્ઘાટન કરેંગે. ઇસકે અલાવા પ્રધાનમંત્રી શામ કો બ્રહ્મ સરોવર મેં પૂજા અર્ચના કરેંગે. યહ સરોવર ભારત કે સબસે પવિત્ર તીર્થ સ્થલો મેં સે એક હૈ ઔર માના જાતા હૈ કિ ભગવાન કૃષ્ણ ને અર્જુન કો શ્રીમદ ભગવદ્ ગીતા કા દિવ્ય જ્ઞાન યહી દિયા થા. પ્રધાનમંત્રી કા યહ દૌરા કુરુક્ષેત્ર મેં ચલ રહે અંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ કે દૌરાન હો રહા હૈ, જો 15 નવંબર કો શરૂ હુઆ થા ઔર 5 દિસંબર તક ચલેગા. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800 11 78 00 ઉપર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ મંતવ્યો મોકલી શકે છે. આ ઉપરાંત 1922 નંબર ઉપર મિસ્ડ કોલ કરીને અને ટૂંકી સંદેશ સેવાના માધ્યમથી પ્રધાનમંત્રીને પોતાના મંતવ્ય મોકલી શકશે. મંતવ્ય સ્વીકારવાનો છેલ્લો દિવસ 28મી નવેમ્બર રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે હાલમાં નિર્માણાધીન દરેક ભારતીય નૌકાદળ અને તટરક્ષક જહાજ ભારતીય શિપયાર્ડમાં બનાવવામાં આવી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં સમુદ્ર ઉત્કર્ષ સેમિનારમાં બોલતા શ્રી સિંહે કહ્યું કે ભારત માટે દરિયાઈ વેપાર પરની નિર્ભરતા વધારે છે. તેમણે ભાર મૂક્યો કે ભારતનો વેપાર વોલ્યુમના હિસાબે લગભગ 95% અને મૂલ્યના હિસાબે લગભગ 70% દરિયાઈ માર્ગો દ્વારા થાય છે. શ્રી સિંહે કહ્યું કે લાર્સન એન્ડ ટુબ્રો શિપ બિલ્ડિંગે ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક હાઈસ્પીડ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને ઓફશોર પેટ્રોલ જહાજો બનાવ્યા છે, જે હવે નિકાસ કરવામાં આવી રહ્યા છે, જ્યારે મિત્ર વિદેશી દેશોના જહાજો જટિલ રિફિલ માટે ભારતીય શિપયાર્ડમાં વધુને વધુ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત સમગ્ર ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે પસંદગીનું ટકાઉપણું અને સમારકામ કેન્દ્ર બનવા માંગે છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળ આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળ ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા ઉપર કોઈ અસર નથી કરી રહ્યા.
इथियोपिया से डेवलप हुआ वोल्केनिक आर्स भी धीरे धीरे वो नॉर्थ ईस्ट दिशा में गति करते हुए नॉर्थ वेस्ट इंडिया से बिहार नॉर्थ ईस्ट स्टेट राजधानी नेपाल वगैरह होते हुए आज शाम तक इंडियन रीजन को पार कर जाएगा और चाइना की तरफ ये आगे बढ़ रहा है. तो इसका जो इम्पैक्ट है ये सिर्फ अपर ट्रोपोस्फियर में जो हाइट है वही हाइट में देखने को मिल रहा है. ये जो वोल्केनिक आर्स है अभी इंडियन रीजन में सरफेस में कोई इम्पैक्ट नहीं है, यानी वेदर और एयर क्वालिटी के ऊपर क्या कोई प्रभाव नहीं है.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ કરાશે. આ સાથે આ વર્ષની ચારધામ યાત્રાનું ઔપચારિક સમાપન થશે. બપોરે 2:56 મંદિરના કપાટ શિયાળાની ઋતુ દરમિયાન બંધ કરાશે. ઔપચારિક સમાપન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ આવી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ પ્રસંગે મંદિરને લગભગ 12 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ હતી. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ અગાઉ જ બંધ કરાયા છે. આ વર્ષે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથની મુલાકાત લીધી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો અને આ હુમલામાં 9 બાળક સહિત 10 નાગરિકો માર્યા ગયા છે. કાર્યકારી અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ખોસ્તના ગુરબુઝ જિલ્લાના મુગલગાય સ્થાનિક રહેણાંક વિસ્તારમાં મધ્યરાત્રિએ હુમલો થયો હતો. આ તાજેતરના હુમલાથી હિંસાની આશંકા ઉભી થઈ છે. સરહદી પ્રદેશમાં ફરી એકવાર તણાવ વધ્યો છે અને ઓક્ટોબરમાં થયેલી અથડામણો બાદ સ્થપાયેલી શાંતિમાં આ હુમલો શાંતિને વખોડી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે નવા શ્રમ સંહિતા લાગુ કરવાથી અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થશે અને દેશમાં બેરોજગારીની દરમાં ઘટાડો થશે. બેંકના એક અહેવાલ મુજબ નવા શ્રમ સંહિતા બેરોજગારી દરમાં 1.3% સુધીનો ઘટાડો કરી શકે છે, જેનાથી 77 કરોડ વધારાની નોકરીઓનું સર્જન થશે. અહેવાલમાં જણાવાયું છે કે આ મહિનાની 21મી તારીખથી અમલમાં આવેલા નવા શ્રમ સંહિતા લાગુ થવાથી શ્રમદળમાં ઔપચારિક કામદારોનો હિસ્સો લગભગ 15% વધશે. એસબીઆઈએ અહેવાલમાં જણાવ્યું છે કે હાલમાં અસંગઠિત ક્ષેત્રમાં આશરે 44 કરોડ લોકો કામ કરે છે, જેમાંથી લગભગ 31 કરોડ લોકો ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા છે. આ ફેરફાર સાથે આગામી 2-3 વર્ષમાં દેશનું સામાજિક સુરક્ષા કવરેજ 80-85% સુધી પહોંચવાની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધ્વજારોહણ. પ્રધાનમંત્રી સાંજે કુરૂક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા. ભારતના વાતાવરણ ઉપર કોઈ અસર નહીં કરે તેમ હવામાન વિભાગે જણાવ્યું. પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાની સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થશે. અને પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં 9 બાળક સહિત 10 નાગરિકોના મોત. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.